ઓમ શ્રી સાંઈરામ. ઈશ્વરમ્મા પસંદ કરેલી માતા. પ્રકરણ 10. પ્રશાંતિનું આયોજન. સ્વામીએ પુટપર્તિને પોતાનાથી અળગું રાખ્યું હતું, તે કારણે ઈશ્વરમ્મા સૌથી વધુ નાખુશ હતા. હાલનું સ્થળ ગામના છેડે હતું અને નવી જગ્યા તેથી 1.5 કિલોમીટર દૂર હતી. આ યોજના અંગે પોતાની બધી દલીલો એકઠી કરી ઈશ્વરમ્મા મંદિરે પહોંચ્યા. સ્વામી, આ હું શું સાંભળું છું? તેમણે સવાલ કર્યો. ત્યાં ટેકરી પર તું નવું મંદિર નિર્માણ કરાવે છે, ગામથી આટલે દૂર કેવી રીતે જશે? જ્યાં જંગલ છે અને ઝેરી પ્રાણીઓનો વાસ છે, ગરડા, બીમાર અને બાળકો સાથે માતાઓ ત્યાં કઈ રીતે આવી શકશે? શું હવે પછી તેમની ચિંતા તે છોડી દીધી? શું તું હવે તેમને દર્શનની ના પાડવા માટે કરે છે આ બધું? જે તારી પાસે આવવાના છે તેમના ભવિષ્યનું તે વિચાર્યું છે? તારા પગના તળિયે ચક્ર છે જેથી તું એક ઠેકાણે રહી નથી શકતો. રહેવા અને તપ માટે તે હંમેશા નદીની બીજી બાજુ કે ટેકરીનું સ્થાન પસંદ કર્યું છે. હવે આવી જગ્યા તે ક્યાંથી શોધી? તને એમ જણાયું નહીં કે સ્થાન નક્કી કરતા અગાઉ કોઈ જોશીનો અભિપ્રાય લેવો જોઈતો હતો? અને સાંભળ, આ મંદિર તારા માટે બરાબર છે. નાની જગ્યામાં ભલે વધુ ભક્તો હોય, તે મોટી અડધી ખાલી જગ્યા કરતાં વધુ સારું છે. આ વાંધા સામે સ્વામીએ કોઈ વાંધો ન લીધો. તેમણે મધુર સ્મિત વેર્યું. માતા અકળાઈને બોલ્યા, મને તું જવાબ આપ. સ્વામીએ મૃદુ ભાષામાં કહ્યું, માં, શા માટે લોકોની તું પંચાત કરે છે? હું જ્યાં જઈશ ત્યાં વન કે સાપ ન રહેશે. સેંકડો યાત્રાળુઓ રોજે રોજ આવશે અને તે સ્થળ શિરડી, કાશી કે તિરુપતિ બની રહેશે. આ રણકારભરી ઉદ્ઘોષણા સાંભળીને માતા પોતાના જ્યેષ્ઠ પુત્ર પર આધારિત થઈ, જે તેનો છેલ્લો આશ્રય હતો. સ્વામીને સમજાવવા જોઈએ તે પુટપર્તિના મંદિરમાં જ રહે. શેષમાં રાજુએ પત્ર તે લખ્યો. તેનો સણસણતો જવાબ સ્વામી તરફથી મળ્યો જેથી તેઓ તો મૂંઝાઈ ગયા. માપી ન શકાય તેવી અદ્ભુત વાણી હતી. હવે તેને પોતાને પુત્ર તરીકે ન ઓળખવો, કારણ કે હવે તે પુત્ર નહોતો તેવું તેણે લખ્યું હતું. પોતાની ઈચ્છાએ તે માનવ જન્મ લઈને સારા ખોટા સૌની મુક્તિ માટે અહીં આવ્યો હતો. દુનિયા તમામના લોકો તેમની તરફ દ્રષ્ટિ માંડીને આવશે અને દૂરથી તેમના ભગવા વસ્ત્રના દર્શન કરી રાજી થશે. લાખો લોકો અહીં આવશે, તેઓ ક્યાં ઊભા રહેશે? ઈશ્વરમાંએ પૂછ્યું. શેષમહારાજુએ સત્યના અવળા વર્તનની પોતાની માનીતી વાત ગુનેપૂર્વક જણાવી નહીં જેથી પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય. પરંતુ જ્યારે લક્ષ્મમાંએ લાખો લોકો એકઠા થઈ સ્વામીના દર્શન માટે પડાપડી કરશે તેવી વાત કરી, ત્યારે તેઓ ચૂપ ન રહી શક્યા. કોણ આ રામાયણ સાંભળશે? તેઓ તિરસ્કારપૂર્વક બોલી ઉઠ્યા. જ્યારે ઈશ્વરમાં ભગવાનને પ્રાર્થી રહી કે ભગવાન, તમે જ આ સમસ્યાનો ઉકેલ લાવો. જો કે સ્વામી આ બધું જ જાણતા હતા, તેથી તેણી પ્રત્યે કરુણા લાવતા, કેમ કે તે સ્ત્રી ચળકે તે બધું જ સોનું અને અફવાઓને સત્ય તરીકે સ્વીકારતી હતી. તે જો મુસાફરી કરે તો તેણીની ક્ષિતિ જો વિસ્તરે. તે આ ઉંમરે એક જ ગામડામાં રહી હતી. આ કારણે સ્વામીએ તેને પોતે પોતાના ભક્તોની સાથે બેંગ્લોર આવવા વિનંતી કરી. ઝડપથી દોડતી કારમાં ડામરના રોડ પર પસાર થતાં તેણે વિવિધ ધાનના ખેતરો જોયા. મદ્રાસમાં જિંદગીમાં પહેલીવાર મહાસમુદ્ર જોયો. સ્વામીએ આનું વર્ણન તેની પાસે મહાકાવ્યમાં રામ અને તેમના વાનરોએ આ દરિયો ત્રેતાયુગમાં ઓળંગ્યો હતો તેવું કર્યું હતું. તેણીએ આજે સાચે સાચ આ દ્રશ્ય નિહાળ્યું. આ નિત્ય છતાં વારે ઘડીએ બદલાતા વિશાળ સમુદ્રના પવિત્ર દર્શનથી માતાને બહુ અસર થઈ. તેણે સમુદ્રને ભગવાનના અરીસા સમક્ષ માન્યો અને તેના વિવિધ મનોભાવની અભિવ્યક્તિ કરતો નિહાળ્યો. ઈશ્વરમ્માએ જિંદગીમાં પહેલીવાર શહેરની ઝાકમ ઝાળ અને ઝડપ જાણી. મૈસૂરમાં તેણીએ વન્ય પશુ પક્ષીઓનું સૌંદર્ય નિહાળ્યું. તેણીને બેંગ્લોરનું વાતાવરણ આરામપ્રદ લાગ્યું. ઉટાકામંદની પીણી ઠંડી તેણે અનુભવી. તેણે ભારતભરના ભવ્ય મંદિરો અને પવિત્ર લોકમાતાના દર્શન કર્યા. આ યાત્રા દરમિયાન સ્વામીએ માતાને સતત ધ્યાન આપી માર્ગદર્શન આપ્યું. આ તેમની ભવ્ય દેણ હતી જે તેણીએ આજ સુધી જોઈ ન હતી, કારણ કે એક ભીરુ માતા જ બનીને રહી ગઈ હતી. જે હવે આસ્થાળુ અને સમર્પિત થઈ હતી. ઓમ શ્રી સાંઈરામ.